તારીખ 12/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 25. સંસારમાં સ્નેહ નથી, રાગ નથી, અભિલાષા નથી, તેથી વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થાય, પણ હાનિ કરવાની ઈચ્છા ઉત્પન્ન કેમ થતી નથી? તો જો વૃદ્ધિ કરવા માટે રાગના પરિણામ કામ કરતા હોય તો હાનિ કરવા માટે દ્વેષના પરિણામ કામ કરે છે. વાત તો તેની તે છે કે અને રાગ કરે તેથી કોઈ દ્વેષ કરે વધુ સારા પરિણામ છે એમ તો માનવા જેવી વાત રહેતી નથી, એટલે એનો સીધો અર્થ ઘટન એ થઈ શકે કે જ્ઞાની પુરુષને ન તો સંયોગ પ્રત્યે રાગ છે, ન તો સંયોગ પ્રત્યે દ્વેષ છે. પરંતુ જે પ્રારબ્ધનો ઉદય વર્તે છે તે ઉદયને સમ્યક પ્રકારે જ્ઞાતા દ્રષ્ટા ભાવે માત્ર જાણે છે, તેમાં રાગવેશ કરીને નવા કર્મનું બંધન કરતા નથી. ઉદય મુખ્યપણે બે જ પ્રકારના છે, કાં તો શુભનો ઉદય આવીને અનુકૂળતાઓ થાય છે, કાં તો અશુભના ઉદયમાં કોઈ ને કોઈ પ્રકારની પ્રતિકૂળતા આવે છે. સામાન્યપણે સંસારી જીવ અનુકૂળતાના રસમાં હર્ષના પરિણામ કરીને ઘણા રસથી તીવ્ર કર્મ બંધન કરે છે, તો જે પ્રતિકૂળતાના પ્રસંગમાં હોય છે એ ખેડાય ખેડાયને દ્વેષ કરીને દ્વેષના રસમાં નવા કર્મના બંધન કરે છે. બે થી ત્રીજો તો ઉદય નથી પ્રકારનો, કાં અનુકૂળતા આવવાની છે કાં પ્રતિકૂળતા આવવાની છે પૂર્વ કર્મનો કાળ. બંને વખતે સંસારી જીવ કર્મ બંધન વિશેષ કરી અને કાર્ય અધોગતિમાં જાય છે. એટલા જ માટે સંસારી જીવનો ત્રસ કાળ 2000 સાગર થી વધારે નથી. એનું કારણ આ છે કે પરિણામ છે એ બગડતા વાર લાગતી નથી, સહેજે સહેજે બગડતા જાય છે અને જીવ અધોગતિને પ્રાપ્ત કરે છે. પરિણામમાં શુદ્ધિ લાવવામાં પુરુષાર્થ છે એ વાત એક ત્રીજી જાતની છે, નવી જાતની છે, જેનાથી આ જીવ અનાદિથી અજાયો છે. હવે અહીંયા જ્ઞાની પુરુષના આંતરિક જીવનની અથવા અંતર્બાહ્ય જીવનની જે પ્રસિદ્ધ વાત છે એ પોતે પોતાની વાત કરે છે, એના ઉપરથી એક ત્રીજી વાત સમજવાની છે કે આ કેવી રીતે જીવન જીવે છે. જ્ઞાની પુરુષનું આચરણ એ રૂપ જે એમનું જીવન, એ જીવન કયા પ્રકારનું છે એ સમજવામાં પોતે આત્માર્થને પરમાર્થને સાધી શકે એવી પરિસ્થિતિમાં આવી શકે છે. અને એ બહુ મોટા લાભનું કારણ છે કે જે માર્ગ અનાદિથી નથી જોયો એ માર્ગને એ ઉપાય એને સમજાય છે અને એ આદરીને સંસાર કરી જાય છે. મુમુક્ષુ જીવને શાસ્ત્રમાંથી મોક્ષ માર્ગ સમજાય અને જ્ઞાનીના પ્રત્યક્ષ જીવનમાંથી મોક્ષ સમજાય, એ બે વચ્ચે થિયરી અને પ્રેક્ટિકલનું જેટલું અંતર છે એટલું અંતર છે. પ્રેક્ટિકલ નોલેજ ભૂલાતું નથી, થિયરેટિકલ નોલેજ માત્ર સ્મૃતિનો વિષય હોવાથી વિસ્મૃતિ સાથે જ રહેલો એ વિષય છે. સ્મૃતિ વિસ્મૃતિ સહિત જ છે, જેમ જન્મેલાનું મૃત્યુ નક્કી છે એમ સ્મૃતિની વિસ્મૃતિ પણ નક્કી છે. કોઈ ચીજ એવી નથી કે સ્મૃતિમાં રહી હોય એની વિસ્મૃતિ ન થાય. પણ જે અનુભવ જ્ઞાન છે એ અનુભવ જ્ઞાનના મૂળ ઊંડા છે, એમાં પણ જે સ્વભાવનો અનુભવ છે એના મૂળ તો સ્વભાવ જેટલા ઊંડા હોવાને લીધે સાદી અનંત કાળ પર્યંત એ મૂળમાંથી વટવૃક્ષ થઈને મોક્ષના ફળ એમાં આવે છે. મોક્ષ પર્યાયના કેવળ જ્ઞાન અને સંપૂર્ણ પરમાનંદના ફળ એમાં આવે છે. એટલે અહીંયા આ જ્ઞાન દશાનું બીજું પડખું એ છે કે જ્ઞાની કોઈ પણ સંયોગમાં હાનિ વૃત્તિ કરવાની ઈચ્છા એને ઉત્પન્ન થતી નથી. સંયોગ ગમે તે હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, તે આત્માના લાભ નુકસાન કરવા પહોંચતા નથી, પહોંચી શકતા નથી. એવો જે પ્રત્યક્ષ અનુભવ એનું નામ જ્ઞાન દશા છે. સંયોગોથી લાભ અને સંયોગોથી નુકસાન એ તો આખો સંસાર સમજે છે, જો એ જ વાત ખરી હોય તો આખો સંસાર જ્ઞાન પોતાને પ્રાપ્ત થયો છે એમ સમજવું ઘટે છે. એ તો પરિસ્થિતિ છે. તેથી નાનીની દશા છે એ સંસારી જીવથી કોઈ વિલક્ષણ પ્રકારની દશા છે, અને એ દશાના અહીંયા દર્શન થાય છે કે કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની પોતાની ઈચ્છા થતી નથી. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનો પણ તે સનાતન આચરણ છે. સર્વ જ્ઞાની પુરુષો એ રીતે આચરણમાં વર્તે છે. એ બીજી વખત એ શબ્દનો પ્રયોગ કર્યો. પહેલી નીતિમાં એ શબ્દનો પ્રયોગ કર્યો હતો કે જ્ઞાની પુરુષોનો આ સનાતન આચરણ છે. અહીંયા ચોથી નીતિમાં કહે છે કે જ્ઞાની પુરુષોનો પણ તે સનાતન આચરણ છે. તથાપી હવે આગળની વાત કરવી છે કે જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે, સંપૂર્ણ નિવૃત્ત થઈ નથી, તેથી નિવૃત્ત થવા આવી છે, નિવૃત્ત થવા પ્રત્યે ગતિમાન પરિણામ છે, તેવા આ સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહે નથી. આ ત્રીજું પડખું છે જ્ઞાન દશા. પહેલું પડખું છે કે સમ્યક પ્રકારે વેદન કરવું, પ્રારબ્ધને એ જ પ્રારબ્ધના ઉદયમાન સંયોગોમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ન કરી તે બીજું પડખું છે. એ જ પ્રારબ્ધને અનુસરીને કે સંસારને અનુસરીને તેનાથી નિવૃત્ત થવાનો અભિપ્રાય હોવાને લીધે અને પુરુષાર્થ હોવાને લીધે આ સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા આવી નથી. એટલે કે અમુક કાર્યોમાં હું કારણ થાવ તો અમુક કાર્યો સવળા થાય, સારા થાય, સીધા થાય, નહીતર મારું કારણ ન હોય તો વેપાર ધંધામાં મોટો ફેર પડી જાય એવું જ્ઞાની પુરુષ માનતા હોય. તેમ કોઈના કારણે મારે આમ કરવું પડે છે, કારણ કોક ને એનું કાર્ય હું, એમ પણ જ્ઞાની પુરુષ માનતા હોય. એમ કહે છે કે આ સંસારમાં કાર્યપણે કે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. કોઈના કારણમાં કે કોઈના કાર્યમાં ઉભા રહેવા જ્ઞાની પુરુષની ઈચ્છા નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે, અથવા તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે અનુભવગમ્યપણે વર્તે છે. વર્તે છે એનો અર્થ એ છે, વર્તે છે એટલે અનુભવગમ્યપણે વર્તે છે. એવો અનુભવ થાય છે કે ખરેખર હું કોઈનું કારણ થઈને કોઈ કાર્ય થાય એવું વસ્તુ સ્થિતિ નથી અનુભવમાં આવતી, કે કોઈના કારણથી મારું કાર્ય હોય એવી પણ વસ્તુ સ્થિતિ અનુભવમાં આવતી જ નથી. તેથી તે પ્રકારની પણ ઈચ્છા એને વર્તતી નથી. એ તો ભ્રાંતિગત પણ એવી ઈચ્છા થાય. આમ હોવા છતાં, તેમ છતાં પણ, આવી અંતરંગ પરિસ્થિતિ હોવા છતાં પણ, તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એનું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે. આ એક પ્રારબ્ધના વિષયમાં જ્ઞાની પુરુષના સાતિશય જ્ઞાનમાં એક અગાઉથી આવતું ઇન્ડિકેશન છે. પહેલા જોવાનું હોય છે ને, પછીની વાત નથી, એ કામ થયા પહેલા ખ્યાલમાં આવવું જોઈએ કે આ કામ આ ટાઈમે થશે. એમ જ્ઞાની પુરુષ પોતાના પ્રારબ્ધના વિષયમાં પણ કેટલીક અગાઉથી સમજણ પડે છે, અગાઉથી કેટલીક વાતો જ્ઞાનમાં આવી જાય છે. જો શું કહે છે કે તેમ છતાં પણ અનેક પ્રકારના સંગ પ્રસંગમાં કારણ કારણે પોતાની ઈચ્છા નહીં હોવા છતાં, આને વૃદ્ધિ કરવાની ઈચ્છા નહીં હોવા છતાં પ્રવર્તવું પડે છે, પ્રવર્તવું છે એમને, પણ પ્રવર્તવું પડે છે, છે એમાં પોતાનો ઉત્સાહ છે અને પ્રવર્તવું પડે છે એમાં પોતાની ઈચ્છા નથી, છતાં પ્રવર્તવું પડે છે એવું કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે એનું જ્ઞાન એમને થાય છે કે આ મારો જ ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, ભલે તે મેં ઉપાર્જન કરેલું અત્યારે ઉદયમાં આવ્યું હોય તો, પણ હવે એ ઉદયના કાળમાં નવું કર્મ બંધન થાય એ પ્રકારે હું મારા પરિણામથી પ્રારબ્ધને અનુસરું એ પ્રકારમાં પોતાનું પરિણામ અને એ પરિણામ આપતા નથી. આ ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કે ધારો કે આપણે ભૂતકાળમાં પાપ કરેલા છે તો પછી એનું ફળ જે દુઃખ આવવાનું છે એ તો ભોગવવું જ પડશે ને. પ્રશ્ન એવો પૂછે છે કે પહેલા બાંધેલા કર્મ હટાડી શકાય કે ન હટાડી શકાય, કે ભોગવવા જ પડે કમ્પલસરી ફરજિયાત પડે, આવા એક પ્રશ્ન સામાન્ય પણ પૂછે છે. પૂછે છે એટલા ખાતર કે દુઃખ જોઈતું નથી, દુઃખનું કારણ તો પહેલા પોતે કરી લીધું છે પણ દુઃખ હવે ભવિષ્યમાં એના ફળમાં જોઈતું નથી, એટલે આ પ્રશ્ન આવે છે. ત્યારે એ વિષયની અંદર ઉત્તરના બે પ્રકાર છે. એક તો કેટલાક કર્મ એવા છે કે જેના પ્રતિપક્ષભૂત કર્મ ઉત્પન્ન ભાવ ઉત્પન્ન થાય તો તે કર્મની પ્રકૃતિ સંક્રમણ થઈ જાય, એટલે કે પુણ્યની હોય તો પાપની થઈ જાય, પાપની હોય તો પુણ્યની થઈ જાય. પૂર્વે પાપ બાંધ્યો હોય અને તીવ્ર શુભમાં આવે તો પાપ પલટીને પુણ્યમાં થઈ જાય, ઉદયમાં આવ્યા પહેલા જ અંદર ને અંદર પ્રકૃતિનું સંક્રમણ થઈ જાય, અને પુણ્ય કર્યા હોય છતાં પણ તીવ્ર પાપમાં આવે તો એ પણ જે પુણ્યમાં બાંધેલા કર્મ છે એ સંક્રમણ છે અને પાપ પ્રકૃતિ ઉદયમાં આવે. પણ એવી જે પ્રકૃતિઓ છે એ પ્રકૃતિઓ પણ કેટલીક જ એવી છે, જ્યારે કેટલીક એવી છે કે જે ફરે જ નહીં અને ઉદયમાં આવે ભોગવે છે, તો એનાથી ડરે છે. જે દુઃખથી ભયભીત છે એવો સંસારી જીવ દુઃખથી ડરે છે કે નહીં. હવે એ તો પેલી તો અજ્ઞાનપણે કર્યું પણ હવે મારે આ લાઈન બીજી પકડવી છે તો એ કર્મ ઉદયમાં ન આવે તો સારું, એવું પણ અજ્ઞાનપણે ઈચ્છે છે. સાચા મુમુક્ષુને કે સમજદાર આત્માર્થીને કે જ્ઞાનીને એવો પ્રકાર નથી આવતો. તે એમ વિચારે છે કે ભલે ને ગમે તે પ્રકારનો ઉદય આવે, પ્રતિકૂળતાનો જ્યારે પણ ઉદય આવશે ત્યારે એનાથી ભિન્ન જ્ઞાનમય આત્માના જ્ઞાનમાં ભેદ જ્ઞાનમાં હું પુરુષાર્થ કરીશ અને સુખ પણ એમાં કાળ વ્યતીત કરીશ, દુઃખી થઈને હું હવે કાળ વ્યતીત કરવાનો નથી. ઉલટાનો જે તે પ્રકારનો તીવ્ર ઉદય હશે, પ્રતિકૂળતા આદિનો કોઈ પણ પ્રકાર ન હોય તો પણ એ વખતે મારા પુરુષાર્થને વધારે તીવ્ર કરવાનું એ નિમિત્ત થઈ પડશે, તેથી મને તો લાભનું જ કારણ થવાનું છે, હવે મને નુકસાનનું કારણ થવાનું નથી. એવો એક પોતાના સ્વકાર્યનો ઉમંગ અને ઉત્સાહ પ્રથમથી જ અભિપ્રાયમાં આવી જાય છે, તેથી પૂર્વના બાંધેલા કર્મના ઉદયનો ભય પણ મુમુક્ષુ કે જ્ઞાનીને ઉત્પન્ન થતો નથી કે સતાવતો નથી, જે સંસારી જીવને સતાવે છે. એ તો એક કર્મના વિષયમાં સામાન્ય અડીને થોડી વાત કરી, પણ અહીંયા જ્ઞાની પુરુષને તો પોતાના પ્રારબ્ધને હજી પણ વેદવાનું અથવા એ પ્રારબ્ધ ઉદયમાં હજી ચાલુ રહેશે એનો ખ્યાલ આવી જાય છે. જે બાહ્ય ત્યાગ કરે છે તે પણ તે પ્રકારના ઉદય વિના બાહ્ય ત્યાગ નથી, અને બાહ્ય ત્યાગ નો અભાવ છે તો પણ તે પ્રકારનો ઉદય છે ત્યારે તે પરિસ્થિતિ છે. બારમા, બારમી પરિસ્થિતિનો ફેરફાર એનો કરતા હતા. કોઈ જ્ઞાની જીવ કે કોઈ અજ્ઞાની જીવ કરી શકે છે, એ વસ્તુના વિજ્ઞાનની મર્યાદા બહારની ચીજ છે એવું બની શકતું નથી. એક પરમાણુને હેરવવા ફેરવવાની કોઈ પણ પરિસ્થિતિ છે જ નહીં. વસ્તુતા એ વાસ્તવિકતા એ પરિસ્થિતિ છે જ નહીં. તેથી આ જ પત્રમાં છેલ્લી પંક્તિ એના ઉપર લખાયેલી છે કે એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ કોઈ આત્માને નથી, એટલે આ આત્માને પણ નથી, મને પણ નથી. એમ જ્યારે ખરેખર જ્ઞાન થાય છે ત્યારે જ એ બીજા પદાર્થના કાર્ય કરવાના પરિણામ ઉપશમ પામે છે, સમ્યક પ્રકારે ઉપશમ પામે છે. અને ત્યારે જે કાંઈ ઈશ્વર ઈચ્છા એટલે કુદરતના ક્રમમાં જે કાંઈ થવાનું હશે તે થશે. તેની સાથે ન તો મારે રાગનું કારણ છે, ન તો મારે દ્વેષનું કારણ છે. એમ કરીને જ્ઞાની પોતાના વિતરાગ ભાવમાં સ્થિર થાય છે અને રાગ દ્વેષમાં પરિણમતા નથી. એટલે અહીંયા એક વાત લીધી છે કે પૂર્વે અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમ પરિણામે વેદન કરીએ છીએ. આ જ્ઞાન દશાનું ચોથું પડકું છે. સમ પરિણામે એટલે વિષમ પરિણામે ભોગવવું તે રાગ અને દ્વેષથી ભોગવવું તે વિષમ પરિણામ છે, અને વિતરાગ ભાવમાં રહેવું તે સમ પરિણામ છે. સમ એટલે સરખું, સામ સમ પણ એટલે રાગ દ્વેષ વિહીન, રાગ દ્વેષ રહિત પણે વેદન કરવું, વેદન કરીએ છીએ. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોવું છે.
એ પણ અવસ્થા કહેવાય સ્થિત પ્રજ્ઞા અવસ્થા કીધી છે.
લીધેલી વાત કેવી રીતે કે ભગવાન ઋષભદેવ સ્વામી પ્રથમ તીર્થંકર થયા આદિનાથ, ત્યારે એમની જે દિવ્ય ધ્વનિ શરૂ થઈ એ દિવ્ય ધ્વનિમાં તે અનેક ધર્મ મતો દિવ્ય ધ્વનિના વિષયને યથાર્થ પ્રકારે નહીં સમજવાથી કે જે પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે તે સંપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય એવું છે, જે એનો ઉદય જલ્દી પૂરો થાય એમ નથી એવો ખ્યાલ આવે છે. અને એમ જાણીને, એમ જાણવાથી, એવો ખ્યાલ આવવાથી પછી ખેદ પામીએ છીએ. કેમ કે અંતરંગ ઈચ્છા તો એકનું આત્મસાધન કરવાનું છે. પોતાનો મનુષ્ય ભવનનો કિંમતી સમય બીજી પ્રવૃત્તિમાં દેવા માટે અભિપ્રાય નથી. તેથી થોડો ખેદ ક્યારેક થાય છે તો ક્યારેક વધારે ખેદ પણ થાય છે. આ પ્રકારના પણ પરિણામ પોતાને આવે છે એનો સરળતાથી દેખાદર્શીપણે ખુલાસો અને નિવેદન પોતે કરે છે. આ એક જ્ઞાન દર્શાની વિશિષ્ટતા છે કે એમાં એ એમ વિચારતા નથી કે આવું કહેવાથી મારી કિંમત કઈ ઘટી જશે. પોતે જ્ઞાની છે, બીજા મુમુક્ષુને પોતાને ખેદ થાય છે, આ જગ્યાએ પોતાને રાગ થાય છે કે દ્વેષ થાય છે એમ કહેતા મારી કિંમત ઘટી જશે તે પ્રકારનું એમને અસરળતા થતી નથી.
સરળતાથી નિર્ણય નીકળી જાય છે, પોતાના પરિણામ આવશે. એ પાંચમો પડકો છે એ વિષયનું. અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પરાનુકંપા રૂપ જણાય છે. પોતાને એમ નથી કે મારે રહેવું છે, આ ઉદય લંબાઈ તો મારા કારણે લંબાઈ છે, મારે લંબાવો છે એમ નથી. બીજાની અનુકંપામાં પણ એમાં વિષય સાથે છે કે જો પોતે કોઈ એવું પગલું ભરે કે જેને લઈને બીજાને દુઃખ થાય, એ દુઃખ થવાનું એ પોતે ઈચ્છતા નથી, એનું પણ એક પરિણામ એની અંદર સાથે સાથે જોવાય છે. અમારો મોહ છે નથી કહેતા, પણ બીજા પ્રત્યેની દયાનો ખ્યાલ આવી જાય છે. જ્યાં પોતાના કારણથી કોઈ દુઃખી થાય ત્યારે તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આમ સમગ્રપણે વિચાર કરતા પોતે સરવાળે એ વાત ઉપર સ્થિર થાય છે કે જે કોઈ પ્રારબ્ધ છે એ પ્રારબ્ધને ઉદય જેવો ઉદય આવે તે વિદયને રાગ દ્વેષ કર્યા વિના પૂર્વક્રમ પ્રમાણે જે કોઈ ઉદય આવશે ત્યારે હું તો સંભાવમાં રહીશ, હું ઉદયમાં ખેંચાવાનું નથી રાગે કરીને, નથી ઉદયમાં ખેંચાવાનું દ્વેષે. એવી રીતે પોતે વિતરાગ ભાવમાં રહેવાનો અભિપ્રાય દ્રઢ કરે છે. તથાપિ આમ પોતાને સંપરિણામે તે ઉદયમાંથી પસાર થવાનો ભાવ હોવા છતાં તેવા પણ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણ રૂપે બીજાને માથીએ છીએ, આ એક છઠ્ઠું પડકું છે. કે ખરેખર પોતે કોઈના લાભ નુકસાનમાં નથી ઊભા, કોઈના સુખ દુઃખમાં ઊભો નથી, કોઈને રાગ દ્વેષ થાય એવા માટે એના માટે નથી રહ્યા છે. એ ખ્યાલ આવ્યો છે કે આ પૂર્વ કર્મનો ઉદય છે અને હમણાં બંધ થાય બીજાને કલ્પના થાય છે, બીજાને ક્રાંતિ થાય છે કે આ મને નુકસાન કરી રહ્યા છે, તો કોઈને ક્રાંતિ થાય છે આ મને લાભ નું કારણ છે, અને આ મારી સાથે છે માટે મને લાભ. કોઈ લાભ નું કારણ કલ્પે છે, કોઈ નુકસાન નું કારણ કલ્પે છે, એમાંથી કોઈ સુખ નું કારણ અને દુઃખ નું કારણ કલ્પે છે. અને એ જ રીતે લાભ અલાભ બંને કારણે રાગ અને દ્વેષ નું પણ એને વિષય થાય છે. એમ બીજાને ભાસીએ છીએ, ભાસીએ છીએ એટલે લાગે છે બીજાને એનું અમારે માટે, તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. આપણે તો એવી રીતે નથી કોઈને લાભ કરવા દેતા, નથી કોઈને નુકસાન કરતા છીએ, છતાં પણ એને અમસ્તુ અમસ્તુ એવું કલ્પના કરીને લાગે છે, ભ્રાંતિગતપણે લાગે છે. એ ભ્રાંતિ શાંતિ જીવને ખેદ થાય છે. તેમાનો મતલબ શું છે? ખરેખર અમારા પ્રત્યે કોઈને એવું ન થવું જોઈએ, છતાં થાય છે, અને એમ છતાં એને કર્મબંધન થાય છે, તો એના પ્રત્યે કરુણા આવે છે અને એના એવા પરિણામો ખેદ થાય છે. અરે કારણ વગર વિચાર કર્મ બાંધે છે, અમે તો એમાં કાંઈ પણ કારણ થવા માંગતા નથી, છતાં એ અમે કારણ કલ્પે છે, કારણ માની લઈએ છીએ અને પોતાને કર્મબંધન કરી દે છે.
આમાં ખેદ જે છે તો એ રાગમાં આવે કે દ્વેષમાં આવે કે કરુણામાં આવે?
જ્ઞાની ને પ્રશસ્ત રાગ થાય છે અને પ્રશસ્ત દ્વેષ થાય છે, એ પ્રકારે થાય છે. જ્ઞાની થાય છે જે સંસાર એ વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષાત કરતા આગળ વધે છે, કર્મબંધન કરતા આગળ વધે. એવા સંસારે પ્રાણીઓની વચ્ચે, એવા રાગી દ્વેષી મોહી જીવોની વચ્ચે રહીને એમ કે
સાક્ષી પણ એવો, અને છતાં બીજા એને કરતા તરીકે લાગે, બીજા એને લાભ નુકસાન કરતા માન્ય કરે, અને છતાં પણ એ લોકોની સાથે એવી રીતે કરું કે બને ત્યાં સુધી એ લોકોને પણ નુકસાન કર્મબંધનનું ન થાય અને પોતે તો રુદ્રાક્ષામાં આગળ વધે, એ થોડો વિકટ માર્ગ છે,
એ થોડો વધારે વિકટ માર્ગ કેટલા માટે છે કે રાગ દ્વેષના નિમિત્ત મળવા છતાં રાગ દ્વેષ કરતા નથી, એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. જેને કોઈ રાગ દ્વેષ ના કારણ ન હોય અને એ રાગ દ્વેષ ન કરે તો કઈ બહુ મોટી વાત નથી, પણ રાગ દ્વેષ ના પ્રસંગો ઉપસ્થિત થવા છતાં રાગ દ્વેષ ન કરે ત્યાં ખરેખર એ મોક્ષ માર્ગ ની પરીક્ષા છે, ત્યાં ખરેખર એ વિકટ પરિસ્થિતિમાં પસાર થવાની જે ક્ષમતા છે, જે યોગ્યતા છે અને શક્તિ છે, એનો પરચો ખરેખર ઉપયોગ ક્યાં થાય છે? તો એ પોતે એમ કહે છે કે અમારી પરિસ્થિતિ થોડી વિકટ છે, અનેક પ્રકારના રાગદ્વેષ થઈ આવે એવી પરિસ્થિતિમાં પણ અમે જે ચાલી રહ્યા છીએ, એ બે ધારી તરવાર ઉપર એવી રીતે ચાલી રહ્યા છીએ કે તરવાર ઉપર ચાલવા છતાં પણ અમારા પગને તરવાર કાપતી નથી, આંખો માં કપાઈ જવું જોઈએ, તરવાર ઉપર ઉભો રહીએ તો માણસ નો પગ કપાઈ જાય, આંગળી દાબે તો આંગળી કપાઈ જાય, છતાં પણ એ ચાલે છે, એટલી કુશળતાથી ચાલે છે કે એ તરવારને લઈને કાંઈ નુકસાન થતું નથી. આ એક બહુ ઓછા કાળમાં ઘણા વિશેષ લાંબા ભાવ ભ્રમણનો નાશ કરવાનો આ કાળ એમની જ્ઞાન દશાનો વિચાર કરી આપણે તો ફક્ત 10 વર્ષ અને 5 મહિનાની આ ભાવની જ્ઞાન દશા છે. જ્યારથી જ્ઞાન દશા શરૂ થઈ એ 24મા વર્ષથી શરૂ થઈ, પોતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે શુદ્ધ સંકેત 1947માં પ્રકાશન, એટલે 24મા વર્ષ, અને 24મા વર્ષનો પહેલો પત્ર સ્પષ્ટ છે કે જે શાસ્ત્રો એ જ્ઞાન દશા કહી છે, એ જ્ઞાન દશાનો એ જ્ઞાનની અમને પ્રાપ્તિ થઈ ગઈ છે. 34 વર્ષ અને 33 વર્ષ અને 5 મહિના આયુષ પૂરું કર્યું છે. 10 વર્ષ અને 5 મહિનાનો દશાના ગાળામાં
ફક્ત એક ભવ બાકી રહીને બાકીના કોઈ ભવ ભવાંતર ન થાય એવી જે પરિસ્થિતિ ઊભી કરી, એ પરિસ્થિતિ ઊભી થવાનું કારણ, એ કારણ એમનો કોઈ અલૌકિક પુરુષાર્થ છે. એ વિશે વિતરાગ માર્ગનો જે એમનો પુરુષાર્થ છે એ કોઈ અસાધારણ પુરુષાર્થ છે, કે જે સંયોગોમાં જે વિકટ પરિસ્થિતિમાં એ પુરુષાર્થ એમણે હર્યો છે અને ભવ ભવાંતરને કાપી નાખ્યા છે, સંસારનો માર્ગ કાપી નાખ્યો છે ફક્ત 10 વર્ષ ને 5 મહિનામાં. જો કે આત્મામાં શક્તિ તો એ છે, અનંત ગુણી છે, પણ આ કાળની અંદર ગ્રસ્ત દશામાં આ પ્રકારે એક ભવકારી પણ થાય તો તે ધર્માત્માએ, તે મહાત્માએ આ કાળની અંદર જેટલું કાર્ય પુરુષાર્થ કરવું જોઈએ તે પૂરેપૂરું કરેલું ગણાય, અધૂરું કરેલું ન ગણાય. કેમ કે આ કાળે જન્મેલાનો અહીંથી તો મોક્ષ છે નહીં, ધર્માત્માને તો દેવગતિ સિવાય બીજો ભાવ છે નહીં. તો એ દેવગતિ પૂરા થયા પછી તરત જ મનુષ્ય ગતિમાં જો નિર્વાણને પ્રાપ્ત થાય તો એમણે છેલ્લે એમનું કામ કરી દીધું. ભાઈ એવું વિચારીએ તો પુરુષાર્થની અપેક્ષા એ તો છેલ્લે એમનું કામ કર્યું આ કાળ. આમ ગુણસ્થાન અનુસાર જોઈએ તો 6th-7th ગુણસ્થાન છે અત્યારે, એથી ઉપર આ ગુણસ્થાન કોઈ સારો જ નથી. તો મુનિ દશા છે, ભાવલિંગ જે વિતરાગી દશા છે, એ આ કાળનો પુરુષાર્થનો છેલ્લે હદનો કાર્ય છે. હવે કોઈ મુનિ દશામાં ન પ્રવર્તે તો પણ ગ્રહસ્થ દશામાં રહીને કામ કરી લઈએ, એવું કોઈ જબરજસ્ત કામ કરે તો એને એક જ ભાવ બાકી રહે, એનું કોઈ જીવંત ચરિત્ર મળતું હોય તો એને દશા ઉપરથી મળે છે. એ બહુ મોટી વાત છે. એ બધા જ્ઞાન દશાના ઊંડાણથી વિચારવા જેવા પાસા છે. એક બીજો દ્રષ્ટાંત લઈએ, વિષયમાં એટલે થોડો વધારે ખ્યાલ આવશે કે ઋષભદેવ ભગવાનના બંને પુત્રો છે, ભરત મહારાજા અને બાહુબલીજી. બાહુબલીજી દીક્ષા લીધા પછી 1000 વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે, ખડગા સમય રહીને. જે પ્રતિમા છે એ વિટાઈ ગઈ છે, એ પ્રતિમા છે મુનિ દશાની પ્રતિમા છે, મુનિ દશાની ધ્યાનસ્થની પ્રતિમા છે. અને ભરત મહારાજાને અંતર્મુર્તમાં જ કેવળ જ્ઞાન થાય છે મને દશા પ્રાપ્ત થતા. તો બંને એક જ ઘરમાં જન્મેલા શારીરિક સમય દ્રષ્ટિ ચરમ શરીરી પરમાત્માઓ છે, મહાત્માઓ છે. બંનેના આત્માઓ અત્યારે શૌચાલયમાં બિરાજે છે. તો જેને 1000 વર્ષ લાગ્યા ને જેને અંતર્મુર્ત લાગ્યો, બંને રાજપાટમાં રહ્યા. બંને રાજપાટમાં રહ્યા શું? ભરત રાજા તો ચક્રવર્તી પણ એ રાજપાટમાં રહ્યા, છતાં એ જ રાજ્યની અવસ્થામાં, 6 ખંડના રાજાની અવસ્થામાં, એ સ્થિતિમાં રહીને કેટલો પુરુષાર્થ કર્યો કે જેને 6th-7th ગુણસ્થાન પ્રાપ્ત થતા ઉપરની જે શ્રેણી છે એવી ક્ષાયિક શ્રેણી પ્રાપ્ત કરતા 6th ગુણસ્થાનમાં આવવું પડ્યું નથી. ખરેખર તો શું થયું છે કે 7th ગુણસ્થાનમાંથી ઉપર ચાલ્યા ગયા છે. 6th ગુણસ્થાન તો વ્યવહારનું છે, વ્યવહારમાં આવ્યા જ નથી, એ પહેલા જ એમને આગળ સરસરાટ ઉપર ચડી ગયા છે. એટલી આત્માની શક્તિ છે. એમ થવાનું કારણ આ વિચારવા યોગ્ય છે કે એમ થવાનું કારણ એ છે કે જે ગ્રહસ્થ દશામાં, જે રાજપાટની દશામાં એ રહ્યા, એ સ્થિતિમાં પણ એમને અંતર પુરુષાર્થ ઘણો કરેલો. મર્તેશ વૈભવ નામનો ગ્રંથ છે, એમાં એ વિશે સારી રીતે આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચારવામાં આવે એ રાજપાટમાં રહ્યા છતાં પણ અંતરથી કેટલા વૈરાગી હતા, કેટલા નીરસ હતા, અને આત્માના પુરુષાર્થમાં કેટલા લાગેલા હતા કે વારંવાર એ નિર્વિકલ્પ ધ્યાનમાં આવતા હતા. વારંવાર કૃપાળુદેવની મસ્તી જોવામાં આવે છે કે આમે દેહધારી છીએ કે કેમ તે માન માન યાદ કરીએ ત્યારે કોઈ વાર યાદ આવે છે. એ આત્મરમણતા બતાવે છે. ભલે તે ગુણસ્થાન અનુસાર છે પણ ત્યાં આત્મરસ એટલો ગાઢ થાય છે. ગણિતનો વિષય જે હું સમજવા જાય તો ન સમજાય, કેમ કે ગુણસ્થાન તો ચોથું છે ગણિતમાં. ચોથું ગુણ સ્થાન હોવા છતાં રાજપાટ નું અંદર માં કામ એવું થઈ શકે કે હા થઈ શકે. આ વાતનો ગુઢ રહસ્ય છે કે ગ્રહસ્થ દશામાં ચોથા ગુણ સ્થાનમાં પણ ઘણું અંદર માં કામ થઈ શકે છે કે જે કામ એટલું વધારે સારી રીતે વિશેષપણે કર્યું છે એનો પુરાવો એમની પાછળની દશાથી સાબિત થઈ જાય છે. સમય ભલે થોડો હોય અને બહારની ત્યાગની દશા ભલે ન હોય, સંસારી જીવ તો અત્યાગ દશામાં પાપ જ બાંધે છે. પ્રવૃત્તિ કરતા શું કરે છે? પાપ બાંધે છે. નાની કર્મ ની નિર્જરા કરે છે. તે જ ઉદય ની અંદર આ એક જ્ઞાન દશા ની વિશિષ્ટતા છે અને તે આવા અલૌકિક મહાત્માના આંતરિક જીવનમાંથી જો ખરેખર સમજાય કે આ કાર્ય કેવી રીતે થાય છે તો એમાંથી આત્માર્થ અથવા પરમાર્થ એવી રીતે સમજાય છે કે સમજનારને એ રસ્તો રસ્તાનો પત્તો લાગી જાય છે, એ રસ્તે ચડી જાય છે અને એનો નિવેડો સંસારથી આવી જાય છે. એટલે એમ કહે છે કે અમે કોઈ વિકટ પરિસ્થિતિમાં અત્યારે ચાલી રહ્યા છીએ, છતાં પણ એ પરિસ્થિતિમાં અમે મારા આત્માનું જે શુદ્ધિ છે એ શુદ્ધિમાં કોઈ ફેર પડી જાય છે એ ખરેખર કારણ નથી. આવો એક પત્ર ફુગાને આવે કે કાંઈ કોઈ પણ પ્રકારનો ઉદય છે દ્રષ્ટિમાં ક્યાંય ફેર પડતો નથી, એને લઈને કાંઈ અમે વિચલિત થઈ જઈએ એવું કાંઈ છે. એટલે કે ઉદયના કાર્યોમાં પણ કોઈ અંતરની અલૌકિક દશામાં આત્મામાં વર્તે છે એ બહુ મોટી વાત છે. લોકોને એમ લાગે છે કે આ સંયોગની વચ્ચે સંયોગના કાર્યો કરી રહ્યા છે અને એ જાતની એમની પ્રવૃત્તિ દેખાય છે. અંદરમાં એમનો આત્મા ઊંડે ઊંડે ક્યાં કેટલો શું કામ કરે છે એ બહારથી જોનારને કાંઈ ખ્યાલમાં આવતું નથી અને અંદરથી જોનારને એ સ્થિતિ હાથમાં આવી જાય ત્યારે એનો નિવેડો થઈ જાય છે. એનો અર્થ એ થયો કે જ્ઞાનીના અંતરંગ સ્વરૂપનું દર્શન જે કરે છે તેનો પણ સંસાર તૂટી જાય છે, એનો સંસાર પણ ખલાસ થાય છે. જેના દર્શન માત્ર થી આટલું તો કાર્ય થાય છે તો એને કેટલું કાર્ય થાય પોતાને? બસ આટલી રીતે દર્શન એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અને અલાભનું કારણ, એટલે કોઈના દ્વેષનું કારણ ન થાય, કોઈના દુઃખનું કારણ ન થાય, કોઈના નુકસાનનું કારણ તે જ્ઞા સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાષે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. કોઈ રાગ કરે લાભનું કારણ માને જુદી વાત છે, એને તીવ્ર દ્વેષ નહીં આવે, બીજા માઠા પરિણામ નહીં થાય, પણ પોતે કોઈના નુકસાનના દુઃખના કારણ નહીં હોવા છતાં અને પોતે તો સાક્ષી ભાવે રહેતા હોવા છતાં બીજાને દુઃખનું કે અલાભનું કે નુકસાનનું કારણ ભાસે ત્યારે એવા ભ્રાંતિગત લોકોને ભ્રાંતિથી ભાસે છે ત્યારે તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું ઘણું વિકટપણું છે. ત્યારે વધારે વિકટતા ઊભી થાય છે કેમ કે એ વખતે તો એવો જ કોઈ ઉદય છે સામાજીવની સાથે એને એમ લાગે કે અરે આ ખરેખર મને નુકસાન કરે છે, આ ભાઈ મને બરાબર મારા નુકસાનમાં જ કારણ કર્યા છે, પોતે સાક્ષી ભાવમાં એવું કહેવાય છે, ત્યારે પોતે વિશેષ પુરુષાર્થમાં રહી શકે છે, એ એક વિકટ પરિસ્થિતિમાંથી આગળ વધી રહ્યા છે. અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે, અમને તો અત્યંત અત્યંત એટલે કે ઘણા કોઈ પ્રકાર એવા હશે કે જેને બીજા લોકો દ્વેષનું નિમિત્ત માનતા હશે એવા કોઈ ઉદયનો પ્રસંગ છે, તેમ છતાં તેમાં પણ ઉદાસીન પણ આ આઠમો પડકો છે, એવા પ્રસંગમાં પણ ઉદાસીન પણ ઉદાસીન પણ એટલે દ્વેષ નહીં સામે, દ્વેષ ની સામે દ્વેષ નહીં, એમાં પણ ઉપેક્ષા પણ ઉદાસીન પણ એ જ સનાતન ધર્મ જ્ઞાની નો છે. આ ત્રીજી વખત વાપર્યું, આ વાક્ય ત્રીજી વખત આ જ પત્રમાં વાપર્યું છે કે એવા રાગના નિમિત્ત કે દ્વેષના નિમિત્ત વખતે પણ ઉદાસીન પણે વર્તણું એ જ સનાતન ધર્મ જ્ઞાની નો છે, એ જ ત્રણેય કાળના જ્ઞાનીઓ એમ જ વર્તવા આવ્યા છે અને અમે પણ અત્યારે એમ જ વર્તીએ છીએ. ધર્મ શબ્દ અહીંયા આચરણને બદલે છે, કેમ કે બે જગ્યાએ આચરણ શબ્દ વાપર્યો છે, એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, એમ આવા પ્રસંગોમાં પણ ઉદાસીન પણ એ જ્ઞાની રહે એ જ જ્ઞાનીઓનું આચરણ હોય છે, પોતે પણ એ જ આચરણમાં પ્રવર્તી રહ્યા છે ઉદાસીન પણે. તેથી એક સિદ્ધાંત અહીંયા મૂકી દીધો દ્રવ્યાનું યોગનો, એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપસમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે એમ રહી જાય છે, એવો ભાવ રહી જાય છે કે આ આત્મા કોઈનું લાભ નુકસાન કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ એક તણખલું તોડી શકે એ આત્માના અધિકારનો વિષય. લોકો તો બીજી ક્રિયાઓ કરતા, ધાર્મિક ક્રિયાઓ કરતા, મન વચન કાયાની ક્રિયા પોતે કરી શકે છે એમ માને છે. હા, જરા વિચારવા જેવું વિષય છે કે ખરેખર આ આત્મા એક પરમાણુની પર્યાયને ન કરી શકે કોઈ પણ જાતને. આ દ્રવ્યાનુયોગ અનુસાર વસ્તુ સ્થિતિ છે, હવે બીજી ક્રિયા કરનારો શું માને છે? પછી ભલે ધાર્મિક ક્રિયા હોય, શુભ ક્રિયા હોય, કે હું મનની ક્રિયા કરું છું, હું વચનની ક્રિયા કરું છું, પછી મૌન રહેવાની, ભલે બોલવાની નહીં ને મૌન રહેવાની, અને હું કાયાની પણ ક્રિયા કરું છું, એ પોતે પરમાણુના પરિણામોનો કર્તા થાય છે ત્યારે અજ્ઞાન અને મિથ્યાત્વના આશ્રય થાય છે. માને કે હું ધર્મની ક્રિયા કરું છું અથવા ધર્મ સાધવા માટે કઈ કરો, અને પોતે પરમાણુ ની ક્રિયા કર્મ કરતા હતા થઈને એ વખતે અજ્ઞાન અને મિથ્યાત્વ થી જે કર્મ બંધાય ભૂત સંસારમાં એવા કર્મ માને. આ વાત જૈન દર્શન સિવાય ક્યાં લેવા જાય નહીં. એક વાર એક તણખલાના બે ભાગ કરવાની પણ વાત ધ્યાન છે ત્યારે ખરેખર જીવની રાગ દ્વેષની વૃત્તિ સમ્યક પ્રકારે ઉપશમ પામે. દમન કરીને નહીં, ઉપશમન કરીને વાત છે, સમ્યક પ્રકારે ઉપશમે. ક્યારે? કે જ્યારે એને જ્ઞાનમાં ચોખ્ખી પરિસ્થિતિ સમજાય કે એક પરમાણુને નિરવા ફેરવાનો આ આત્માનો અધિકાર જ નથી, તો પછી આવડા મોટા શરીરના અને મન વચન કાયાના પૂતગળને આમ રાખવું ને તેમ રાખવું એ વાતો અજ્ઞાન અને મિથ્યાત્વ છે, પૂરેપૂરી પ્રેરિત થઈ જાય છે.
જીવો સરસંગ તરીકે શા માટે કરતા છે?
સર્વસંગ પરિત્યાગ થઈ જાય છે એને કર્યો એમ કહેવામાં આવે છે. જો અહીંયા એમ કહે છે કે ઉદય હજી પૂરો નથી થતો, હજી આ ઉદય લંબાશે એમ લાગે છે, પોતાને તો એમાં સ્નેહ નથી, રાગ નથી કે હું અમારો નિવૃત્ત થવાનો ભાવ આવે છે, છતાં ઉદય નથી, તો પોતે એ ઉદયમાં રહીને સાધે છે.
ઉદયની એને ધ્યાનમાં નિખતવો છે એટલે
પોતાને ખ્યાલ આવી જાય છે કે આ ઉદય ચાલુ રહેશે. હવે ઉદય ચાલુ રહે છે એમાં ફેરફાર કરવાનો અધિકાર તો આત્માનો નથી, ફેરફાર કરવાનો અધિકાર આ આત્માનો નથી એવું જ્ઞાન રાગને ઉપશમાવે છે અને દ્વેષને ઉપશમાવે છે.
ત્યારે વિતરાગતા સજાય છે.
તો એ સમયે એ પણ ભાવના ના થાય ને કે રાત હું સરસ પૈસા કરતો નથી, રમણે ખેત છે એવો ભાવ પણ ના થાય.
એવો પછી જ ભાવ થાય. ક્યારેક એવો ભાવ થાય તો પણ એમાં ઉદાસીન પણ એમ કે છે. શું કે છે કે એવા પ્રસંગમાં પણ ઉદાસીન પણ એ જ્ઞાનીઓ નું સનાતન આચરણ છે. એટલે મુખ્યપણે ગમે તે પ્રકારનો ઉદય હોય, ગમે તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સંયોગ વિયોગમાં થાવ કે હોય, પણ મારે તેનાથી પાછા વળીને અંતર્મુખ થવું એ જ મારું કાર્ય છે, એ જ મારો ધર્મ છે, એ જ મારી ફરજ છે. એમ લેવું છે. જો ઉદય રહેવા છતાં પોતે કાર્ય ન સાધે તો બંધાશે, નિયમ થી બંધાશે. ત્યારે ખ્યાલ આવ્યો કે ઉદય હજી લંબાય છે ને, ઉદય પૂરો થાય એવું નથી તો શું કરવો, તો ઉદય થી છૂટા પડી ગયું. સાક્ષી ભાવ થઈને, સાક્ષી ભાવે કરીને ઉદય થી છૂટા પડી જવું. સંબંધ બે પ્રકારના, અંતર અને બાહ્ય. હવે જયારે બાહ્ય સંબંધ ચાલુ રહે એવું જ કોઈ પ્રારંભ છે એમ પોતાને જ્ઞાનીને ખ્યાલ આવે છે કે આ બાહ્ય સંબંધ અત્યારે છૂટે એવું દેખાતું નથી, તો શું મારે મારું કાર્ય ન કરવું, મારું આત્મકલ્યાણ નું કાર્ય ન કરવું, અથવા એ સંબંધ રહે તેથી મારા આત્મકલ્યાણ નું કાર્ય ન થઈ શકે એવી રીતે હું કઈ બંધાયેલો છું? બિલકુલ એ સ્થિતિમાં રહીને એમણે એવું કાર્ય કર્યું છે કે જેને લઈને એમને એક ભાવથી વધારે કોઈ ભાવ નથી રહ્યા. એ જ વિષયને સમજવાનો છે. જે સમજવા યોગ્ય વિષય છે તે આ વિષય છે કે ગ્રસ્ત દશામાં રહીને પણ એમણે એવું કયું કાર્ય કર્યું, કેવું કર્યું, કેવી રીતે કર્યું કે ગમે તેવી વિકસિત પરિસ્થિતિમાં પણ વિતરાગતાની વૃદ્ધિ કરી છે. અને એ વૃદ્ધિ કરવાની જે કુશળતા છે, જેમ વેપારીને કહ્યું ને કે ચાર આઈટમ ની આઠ આઈટમ કરીને આઠે આઠને ખલાસ કરે છે, એ કુશળતા છે. ચાર ને પકડી રાખે કે નહીં હવે વધારે લાગીશ તો વેપાર વધી જશે એમ નથી, વેપાર ઘટાડવા બીજી ચાર લાગવી પડે છે, એ એની કુશળતા છે. એમ સંયોગોની વચ્ચે પણ વિતરાગતા વધારવી એ વિતરાગ માર્ગની કુશળતા છે. અને એ કુશળતા જ્ઞાનીના આચરણમાં હોય છે. તેથી ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ્ઞાની પોતાનો આત્મ વિકાસ સાધે છે, આત્માનું કલ્યાણ જ સાધે છે, પણ નવા કર્મમાં પરિણમતા નથી, બંધાતા નથી, છૂટે છે ને છૂટતા જ જાય છે. એટલે તો 254માં એમને તીવ્ર મુમુક્ષુતાની વ્યાખ્યા એ કરી કે તીવ્ર મુમુક્ષુતા એ છે કે ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં અનન્ય ભાવે પ્રવૃત્તિ થવી, થવી કોકે કરવી જોઈએ કઈ વાત. તો એ ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે, ચાહે તે પ્રસંગ હોય, મોક્ષ માર્ગ થી પાછળ નથી જતા પણ આગળ જ વધી રહ્યા છે. તો એનો પુરાવો શું? બારમાં તો બધું એવું ને એવું દેખાય છે, કઈ ત્યાગ નથી દેખાતો. અને જ્યાં સુધી આયુષ્ય પૂરું ન થયું ત્યાં સુધી ત્યાગ ન દેખાયો. આગળ વધ્યા તો કે હા આગળ વધી ગયા. કેમ ખબર પડી? કે આગળના ભાવ બધા કપાઈ ગયા. કોઈ આગળના ભાવ, એક જે અનિવાર્ય દેવનો ભાવ હતો એ રહ્યો, બીજા ભાવમાં નિર્વાણ છે. એટલે બહુ અલ્પ કાળમાં હવે એનું ગણિત લઈએ કે કેટલાક જે સંસારની પ્રવૃત્તિને લઈને ચારિત્રમોની અસ્થિરતામાં થયેલા પરિણામ એ કેટલાક શુભ રાગના રસને પણ ખાધે છે. શુભ કે અશુભ, જે તે પરિણામનો રસ જેટલો તીવ્ર એટલો અઘાતેની સ્થિતિ લાંબી છે. આ કર્મની થિયરી છે. જેમ કે કોઈ તીવ્ર રસથી પાપ કરે તો મોટામાં મોટો નારકીનો આયુષ બાંધે, અને તીવ્ર રસથી શુભ પરિણામ કરે તો દેવલોકનું લાંબુ આયુષ બાંધે. હવે અહીંયા કેટલાક સંસારી કાર્યો હોવાને લીધે એટલું શુભ તીવ્ર નથી થતું, વિતરાગતાને લીધે એટલું અશુભ તીવ્ર નથી થતું. પરિણામે દેવલોકનું જે જંકશન છે આયુષનું મોટું, એનું આયુષ બહુ મોટું નથી બંધાતું. સર્વા સિદ્ધિમાં જાય તો 33 આગળ છે. નીચેના દેવલોકમાં જાય, વૈમાનિક દેવથી નીચે ન જાય તો બે, ઓછામાં ઓછું બે સાગરનું છે, અને વધુમાં વધુ 5-6-7 સાગરનું આયુષ થાય છે, 4 સાગરનું આયુષ. તો આવા ધર્માત્મા 2-3-4 સાગરની સ્થિતિએ જાય. એ સ્ટેશન પણ એને નામ આવે, ત્યાં પણ ગાડી રોકાય નહીં, અને એથી વહેલા નિર્વાણમાં પધારી જાય. તો એને ગ્રસ્ત દશા નડી કે ગ્રસ્ત દશા એને ઓછો રોકાણમાં સાધક થઈ, કેવી રીતે ગણિત ગણશમાં? સામાન્ય માણસ જે ગણિત ગણે છે ત્યારે આ તો નિગ્રસ્ત છે, એ તો કાંઈ ત્યાગ કરતા નથી, એને આ વાત સમજાય એવી નથી કે કેટલા મોક્ષમાં કેટલા વહેલા ચાલ્યા જશે, એને નહીં સમજાય એવી વાત છે. જરા અહીંયા કોઈ દ્રષ્ટ દશાને ઉત્તેજન આપવું છે એ પ્રશ્ન નથી, પણ એ સ્થિતિમાં પુરુષાર્થ કેટલો કરે છે એ વાતનો મુદ્દો સમજવા જેવો છે કે જેને લઈને એ સંસારને કાપી નાખે છે. એ જે સંસારને સંસારમાં રહીને કાપવાની જે અંદરની પરિસ્થિતિ છે એ જ્ઞાનીની દશાનું રહસ્ય છે, કે જે રહસ્ય જો મુમુક્ષુ સમજે તો એને પોતાનો પરમાર્થ સદાય જાય છે, પોતાનો આત્માર્થ સદાય જાય છે, અને એ પણ એ દશાને પ્રાપ્ત થઈ જાય છે. એટલા માટે જ્ઞાની પુરુષને ઓળખવા, જ્ઞાની પુરુષને ઓળખવા એમ વારંવાર વજન દઈને કહેવામાં આવે છે. એનું આ કારણ કે એ ઓળખાણ થાય તો ખરેખર એને પોતાને મોક્ષ માર્ગનો પત્તો લાગે. એટલે એમની જે તે દશાનું વર્ણન આવે છે એમના પત્રોમાં, એવું ખુલ્લું વર્ણન ભાગ્યે જ કોઈ પોતે પોતાની દશાનું કરે એવું એ વર્ણન છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયનું અથવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ મોક્ષ માર્ગની પરિસ્થિતિનું એમાં બયાન છે, અને મુમુક્ષુજી માટે બહુ ઉપકારી વિષય છે. તેથી એનો ઊંડાણથી સ્વાધ્યાય અને અધ્યયન કરવા યોગ્ય છે પોતાના રીતે માટે.